એનું કારણ શું? સરળતા, બરાબર છે, સરળતા નથી, રુજુતા નથી. સરળતા અને રુજુતાનો અર્થ બહુ સરસ આપ્યો છે. સરળતા એટલે શું? કે કોઈને છેતરવું નહીં, એવું નહીં. માયા ન કરવી એ સરળતા નહીં, પણ પોતાની જાતને પણ ન છેતરવી. એટલે કે જો સત્ય આવશે તો હું તેનો સ્વીકાર કરીશ. હૃદય હંમેશા ખુલ્લું હોય, સત્યનો હું ઇનકાર નહીં કરું, આ આરાધકપણું છે. અને સામે બીજો દાખલો આપ્યો વિરાધકપણાનો, કે વિપરીત પ્રરૂપણા કરી હોય ને ગુરુ પાસે ગયો ને ગુરુ એને કહ્યું કે પ્રાયશ્ચિત એ છે કે તમે જ્યાં જ્યાં ખોટું કીધું છે ત્યાં બધે જઈને કહી આવો કે મેં જે કંઈ કહ્યું છે તે ખોટું કહ્યું છે, તો શું કહે છે? સાહેબ એ નહીં બને, બાકી બધું બનશે પણ આ નહીં બને. કારણ કે ખોટું કહ્યું છે એ વાત સાચી છે, ખોટું હોવા છતાં પણ હું તે ખોટું નહીં કહું. જ્ઞાની કહે છે આ જીવ આરાધક નથી પણ વિરાધક. આરાધક અને વિરાધક જીવની અંદરનો બે તફાવત. તો જીવ જ્યાં સુધી આરાધક ન થાય ત્યાં સુધી આત્માર્થી હોઈ શકે ખરો? હવે આમ તો ઉપદેશકની ભૂમિકામાં પણ વિરાધક છે, કારણ કે એનામાં સરળતા નથી. સરળતા શું નથી? કે પોતે ખોટું કહ્યું છે એ ગુરુ પાસેથી જાણ્યું છે, છતાં મેં ખોટું કહ્યું છે એવી કબૂલાત કરવાની એનામાં સરળતા નથી. આ ઋજુતા અને આ સરળતાનો અર્થ છે. જેમ હરિભદ્રસુરી પુરોહિત હતા ત્યારે એને ગાથાનો અર્થ ન આવડો તો એણે કહ્યું કે મને સમજાતું નથી. એક સાધ્વીની પાસે જઈને પણ કહ્યું કે હું આમાં કંઈ સમજતો નથી, આ સરળતા. અને પછી એ સમજે છે તો દીક્ષિત થઈને એક જબરજસ્ત આચાર્ય બને છે. તો આ જીવનની અંદર આ વાતની આ સૂક્ષ્મતા છે. આપણે જે વાત ધર્મની કરીએ છીએ એટલા બધા દૂર નીકળી ગયા છીએ, એટલે ધર્મ એક બહારનો પ્રપંચ થઈ ગયો છે, દેખાડો થઈ ગયો છે, દેખાવ થઈ ગયો છે, આડંબર થઈ ગયો છે, અહમ થઈ ગયો છે. ક્યાંય કોઈ સરળતા નથી. અને સરળતા એ મુમુક્ષુ જીવનું બહુ અગત્યનું લક્ષણ છે, અને એમાં પણ વિશેષ કરીને આરાધક જીવનું. આપણે સરળતાનો અર્થ પરની અપેક્ષાએ સમજીએ કે કોઈની સાથે આપણે જેવું હોય એવું કહી દેવું, ખોટું ન કહેવું, પ્રપંચ ન કરવો, કપટ ન કરવું. જ્ઞાની કે છે તારી સાથે ન કરવું, પોતાની સાથે પણ ન કરવો. સત્ય મને સમજાય ત્યારે હું સત્યનો સ્વીકાર કરીશ. હવે આ સત્ય નથી સમજાયું તો જ્યાં સુધી જીવ છદ્મસ્થ છે ત્યાં સુધી એ જીવ સત્યને પામી શકે નહીં. આ વાત બેસતી નથી આપણને. આપણને તો આપણી કોઈ પણ ભૂમિકા એ સત્ય સમજાય છે. આપણને લાગે છે કે હું સાચો જ છું. આપણું સત્ય એ અહમ કેન્દ્રી છે કે હું કહું છું સાચું જ છે. અરે કોઈની કદાચ ક્યાંક વાત સાંભળશો અને વસ્તુ ખબર પડશે, તે ખબર પડશે કે આપણી સમજણમાં કેટલો દોષ છે. આપણે માની બેઠા છીએ આ મિથ્યાત્વ જતું નથી અનાદિકાળનું. આને કહેવાય છે સ્વચ્છંદ. આ સ્વચ્છંદ ટળે નહીં ત્યાં સુધી જીવને મોક્ષ માર્ગમાં કોઈ પ્રગતિ થાય નહીં. સત્ય મને મળશે તો હું સ્વીકાર કરીશ, ઇનકાર નહીં કરું. આ સરળતાની ભૂમિકા છે. તો કેમ મને સત્ય નથી મળ્યું? તો કે શાસ્ત્રો જાણ્યા છે, ઘણા શાસ્ત્રો જાણ્યા છે, પણ એ સત્ય જ્યારે આપણી સામે આવે છે ત્યારે ખબર પડે છે કે શાસ્ત્રોનો મર્મ આપણાથી છૂટી ગયો છે. તો પોતાની જાત સાથે પણ છેતરપિંડી ન કરવી એને કહેવાય છે આત્મવંચના. વંચના બુદ્ધિ ન જોઈએ. પરમાર્થમાં સૌથી મોટી વાત મૂકી છે વંચના. એટલે આનંદગંજી મહારાજે સંભવનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે સેવન કારણ પહેલી ભૂમિકા શું છે? તો અવંચક યોગ, અવંચક ક્રિયા અને અવંચક ફળ. આ ત્રણ અવંચક પ્રાપ્ત થાય ત્યારે જીવ સાધનાના માર્ગ ઉપર છે. અવંચક યોગ એટલે એને બરોબર યોગ્ય બતાવે એવો ગુરુ મળે. ગુરુ શિષ્યને આડપંપાડ કરે, હુલામણા ફુલામણા કરે, એ ગુરુ નથી. એવો યોગ્ય બરોબર એને બતાવે કે તું ક્યાં ઊભો છું. એ અવંચક યોગ, અને એ પતાવ્યા પછી એ જે ક્રિયા અથવા એ જે સાધન આપે એ અવંચક ક્રિયા, એ છેતરામણી ક્રિયા નથી. અને અવંચક ફળ એટલે એમાંથી જે ફળની ઈચ્છિત છે એની જ પ્રાપ્તિ થાય. તો ત્રણ અવંચક મેળવવા એ સાધનાની પહેલી ભૂમિકા છે. કૃપાળુદેવે એને સામાન્ય કહ્યું કે ભાઈ જે કંઈ છે આ બધો દોષ સ્વચ્છંદ છે, એ પ્રત્યક્ષ સદગુરુ યોગમાં સ્વચ્છંદ તે રોકાય. આવો સદગુરુ જો પ્રાપ્ત થાય તો આપણી અવંચક દશા આપણને પ્રાપ્ત થાય, નહીં તો ત્યાં સુધી જીવ વંચક યોગમાં રહે છે. વંચક યોગ એટલે પોતે જે માને છે તે જ સત્ય. સત્ય મળશે તો હું સ્વીકાર કરીશ, ઇનકાર નહીં કરું, આવી એની માનસિકતા નથી. એટલે એ વાત અહીંયા સરસ મૂકી છે. કારણ કે આઠમી ગાથા, કૃપાળુદેવ કહે છે કે આઠમી ગાથા, એટલે મુનિશ્રી લખે છે કે આઠમી ગાથાનો અર્થ સમજાઈ જશે તો આખી આત્મસિદ્ધિમાં એને ક્યાંય વાંધો નહીં આવે. એટલે કહ્યું, સરસ બતાવે છે કે ભાઈ શાસ્ત્રો અનેક છે, એના વિષયો અનેક છે, એના વિભાગો અનેક છે, એની પ્રડુપણાઓ અનેક છે, એમાં વાતો પણ અનેક છે, જીવનમાં પણ અનેક પ્રક્રિયા અને અનેક ભૂમિકા હોય છે, પેટા ભૂમિકા પણ અનેક છે, પણ આ માર્ગાનુસારું કરીને જે સિદ્ધપદ સુધીનું આરોહણ છે એમાં અનેક ભૂમિકા પેટા ભૂમિકા રહેલી છે. ત્યાં મુખ્ય ભૂમિકા કઈ છે? પહેલું ગુણસ્થાનક, ચોથું, પાંચમું, સાતમું, આ બધી મુખ્ય ભૂમિકા છે, પણ એમાં પેટા કેટલી? અનંત. એક એક કોઈ બે ભૂમિકાએ, એક ભૂમિકાએ કોઈ બે જીવ નથી. એમાં પણ એ કોઈને કોઈ અપેક્ષાએ એકબીજાથી જુદા હોય છે. અને એ જોવાનું કામ, એ પરખવાનું કામ સદગુરુની દ્રષ્ટિ હોય છે. બે સમાન દેખાતા હોય તો પણ સમાન હોતા નથી. અને આ જ અજ્ઞાની જીવની વિશેષતા છે. બે અજ્ઞાનીનો અભિપ્રાય કદી સમાન હોઈ શકતો નથી, અને અનંતા જ્ઞાનીના અભિપ્રાયમાં કદી કોઈ ફેર હોતો નથી. કારણ કે જ્ઞાની સત્યને ઉપલબ્ધ થયેલા છે અને અજ્ઞાની એ સત્યથી હજુ દૂર છે, પણ પોતે માની લે છે કે હું સાચો છું, અને એનો સત્ય આવે તો ઇનકાર કરે છે. એટલે એટલી સરળતા એનામાં નથી. આ સરળતા જો આવે તો અજ્ઞાનમાંથી જ્ઞાની થવા માટેની એક ભૂમિકા છે. એટલે અહીંયા કહ્યું છે, ફરી ઉદાહરણ આપે છે એ હરિભદ્ર સૂરીએ. ત્રણ યોગ કીધા. કયા યોગ કીધા છે? ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. ઈચ્છા યોગનું લક્ષણ શું? ઈચ્છા છે પણ પોતાની નબળાઈઓ ઘણી છે, કરવાની કંઈ બહુ તાલાવેલી નથી, એટલે અવિધિસરની પણ બધું કર્યા કરે, એને મૂક્યો છે ઈચ્છા યોગ. અનેક અવગુણોથી, અનેક નબળાઈઓથી પોતે ભૂલેર બને, એને ઈચ્છા છે, પરમાર્થ માર્ગ સાધવાની ઈચ્છા છે, પણ દોષોથી ભરેલો છે. હું તો દોષ અનંતનું ભાજ અને છું કરુણાળ. આ ઈચ્છા યોગની એની ભૂમિકા કે પ્રભુ તારા સિદ્ધત્વના માર્ગે ચાલવાની મારી કોઈ ક્ષમતા નથી, પણ મારી ઈચ્છા તો છે. ત્યારે કહે છે કે હે પ્રભુ, હવે સમદર્શી હૈ નામ ત્યારો, ચાહે તો પાર કરો. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો. પ્રભુને એટલી આજીજી કરે છે. જુઓ એની ભૂમિકા કેટલી સરળતાની છે, કે મારી ઈચ્છા છે તારા માર્ગે ચાલવાની, પણ સામર્થ્ય નથી. દોષો ઘણા છે, નબળાઈઓ ઘણી છે, જેટલી જેટલી લક્ષમાં આવશે એટલી એટલી હું સુધારીશ, ઇનકાર નહીં કરું, સ્વીકાર કરીશ, જે જે લક્ષ આવતો જશે તે પ્રકારે હું સુધારીશ, પણ અત્યારે મારો ઈચ્છા યોગ છે. ઈચ્છા યોગમાં એની બધી ક્રિયા કદાચ અવિધિપૂર્વક પણ થતી હશે, પણ ઈચ્છા ખોટી નથી, ઈરાદો ખોટો નથી. અને પછી આવે છે શાસ્ત્ર યોગ. શાસ્ત્રયોગમાં કઈ ભૂમિકાએ પહોંચ્યો? કે શાસ્ત્રો વાંચીને બધું જાણે છે, વિધિ વગેરે બધું જાણે છે, અને અપ્રમત ભાવે યથાશક્તિ ધર્મ પ્રવૃત્તિ પણ કહે છે, કર્યા કરે છે. આ શાસ્ત્રયોગની ભૂમિકામાં આવે છે કે હવે પોતાની ઈચ્છામાંથી દોષોને દૂર કરી અને એ જ્ઞાની પુરુષોનો માર્ગ છે, એ માર્ગે ચાલવાની પ્રયત્ન કરે છે, અને એથી કરીને એનો પણ ક્રમ ઈચ્છાધીન. પણ ત્યાં આ બધી જ ક્રિયાઓના અંતે ક્ષમાપના કીધી છે. દોષનું સામાયિક લઈએ પછી 32 દોષની આલોચના કીધી છે કે મેં આ કર્યું હોય, કેમ સામાયિક કર્યું તો શું ભૂલતી થાય? તો કે 32 પ્રકારના દોષ જે છે એનું તો જાણે અજાણે પણ મારાથી કંઈ સ્ખલન ના થયું હોય, કાયોસર કરું છું, પણ ઘણા પ્રકારના દોષ છે તો અનથની અંદર એનો આગાર લઉં છું. દરેકે દરેક ક્રિયાની અંદર, એટલા માટે કે આપણે ઈચ્છાયોગની ભૂમિકામાં છીએ, એટલે ક્રિયા થતા થતા પણ દોષની સંભાવના છે. કૃપાળુ દેવે આ વાતને સરસ મૂકી દીધી કે અધમાં અધમ અધિકો પતિત સકળ જગતમાં. બરોબર દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. આ ઈચ્છાયોગ વાળો જાગૃત છે અને પછી ગુરુના બોધથી શાસ્ત્રયોગમાં જાય છે, અને અનંતા જ્ઞાનીઓએ શું કહ્યું છે એ પ્રકારે એની ભૂમિકા બદલાણી. હવે એ ભૂમિકામાં આવ્યો શાસ્ત્રયોગની ભૂમિકામાં આવ્યો કે હું જે માનતો હોઉં તે, પણ શાસ્ત્રોનું શું કહેવું છે? શાસ્ત્રો એટલે અનંતા જ્ઞાનીઓનો અભિપ્રાય શું છે? એની સરળતા એટલી સરસ છે કે એ શું કહે છે? તો એ આરાધકની ભૂમિકામાં આવ્યો. અને પછી ત્રીજો સામર્થ્યયોગ. અને સામર્થ્યયોગ તો કેવો છે? એકદમ એની અંદર સ્વયંસ્ફૂર્તિ, આત્માનું જ્ઞાન સ્વયં ખીલે, કૂવાની જેમ અંદરથી સરવાણી નીકળે. પછી એની કોઈ મર્યાદા હોય? ગમે તેટલું ઉલેચો તો હોજ હોય તો ખાલી થાય, ટાંકો હોય તો ખાલી થાય, પણ પાતાળ કૂવો હોય તો ખાલી ન થાય. એમ એને સામર્થ્ય પ્રગટે છે, કેમ કે સરળતા હતી એટલે શાસ્ત્રમાંથી એનો મર્મ એને પકડ્યો, અને પછી એની સાધનાની ભૂમિકા કોઈ ઓર થઈ જાય છે. એને આપણે અપૂર્વકરણ આઠમું ગુણસ્થાનક કહીએ છીએ. અપૂર્વકરણ એટલે પૂર્વે ક્યારેય ન થયું એવો અદ્ભુત એનો પુરુષાર્થનો યોગ જાગે છે, અને એ તો શ્રેણી ઉપર ચડે છે. શ્રેણી ઉપર ચડે છે એટલે એક એક ક્ષણ ક્ષણની અંદર અનંતા કર્મોની કરોડો ખપાવતો એ જીવ એક બે ઘડીની અંદર તો કૈવલ્યને પ્રાપ્ત કરે છે. આઠમા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનક સુધીનો સમય કેટલો કીધો? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત એટલે કેટલી મિનિટ? તો કે એક મિનિટે નહીં અને 48થી વધુ નહીં. એટલે એનું કારણ શું? તો કે એનું સામર્થ્ય એવું અંદરથી પ્રગટ્યું છે. મુનિ શ્રેણીએ ચડ્યા છે, ગજસુકુમાર શ્રેણીએ ચડે છે, મૃગાવતીજી શ્રેણીએ ચડે છે. આ શ્રેણીએ ચડે છે એને કેવળ જ્ઞાન થતા વાર કેટલી? ઈચ્છાયોગમાંથી શાસ્ત્રયોગમાં આવ્યા, શાસ્ત્રયોગમાંથી સામર્થ્ય. એ સામર્થ્યયોગનું એનું સાધકનું સામર્થ્ય એ કૃપાળુ દેવ કે છે કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. કેમ કે આત્માની પૂર્ણ શક્તિઓ જ્યારે વિકસિત થતી હોય ત્યારે એ અનંત શક્તિઓ જ્યારે એક સાથે વિકસે અને એ સાધનામાં જોડાય તો કેટલા કર્મોનો ક્ષય થતો હશે, અને અનંત કાળના અનંત કર્મોને નિર્જરા થતા વાર કેટલી લાગતી હશે? તો કે આવું એનું સામર્થ્ય છે. તો શું કામ જ્ઞાની કહી શકતા નથી કે આવું વસ્તુનું તત્વ છે, આવું સત્યનું તત્વ આ છે, એની સત્યની તાકાત આ છે, અને પુરુષાર્થનું સામર્થ્ય આ છે. એક જીવ એક ચેતનથી આત્માથી સૌહિન ચેતનના પુરુષાર્થને કર્મની કોઈ સામર્થ્ય એને આંબી શકે નહીં, એ અજોડ છે. પણ એવું અંદર સામર્થ્ય પ્રગટે ત્યારે પછી આ કર્મની કોઈ તાકાત ત્યાં ઊભી રહી શકતી નથી. અને એ આપણે જે પરિષદ અને ઉપસર્ગની અંદર વાંચીએ છીએ કે ઘડીની અંદર મોક્ષે ચાલ્યા જાય છે, તો અનંત કાળનો આટલો બધો કર્મબંધનો સમય, અજ્ઞાનનો સમય, મિથ્યાત્વનો સમય.